આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વદેશ પરત ફરેલી T20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત, આજે મુંબઈમાં વિજય પરેડ. રાજસ્થાનના ગ્રામીણ અને કૃષિ વિકાસ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજીનામું આપ્યું. આજે બ્રિટનની સંસદીય ચૂંટણી, પ્રધાનમંત્રી ઋષિ સુનકના ભાવિનો નિર્ણય થશે. ભારતમાં ગરીબીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હોવાનો થિંક ટેન્ક NCERનો દાવો, અને નીતિ આયોગ આજથી 3 મહિનાનું સંપૂર્ણતા અભિયાન શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે T20 વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમ આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લોકકલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રીના આવાસ સ્થાન ઉપર પહોંચી હતી. દરમિયાન કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ભારતીય ટીમનું સ્વાગત કરતા સામાજિક માધ્યમની એક પોસ્ટમાં લખ્યું કે બાર્બાડોસની ધરતી ઉપર ભારતનો ત્રિરંગો લહેરાવનારી ભારતીય ટીમનું સ્વાગત કરવા સમગ્ર દેશ આતુર હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ભારતની આ જીતનો શ્રેય ખેલાડીઓ, ટીમ મેનેજમેન્ટ અને BCCIના અધિકારીઓને આપ્યો હતો. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા બાદ ભારતીય ટીમ મુંબઈ માટે રવાના થશે. આજે સાંજે ટીમ મુંબઈમાં ખુલ્લી બસમાં વિજય પરેડ યોજશે. કેપ્ટન રોહિત શર્માએ ચાહકોને આ પરેડમાં જોડાવા અપીલ કરી હતી. ભારતીય ખેલાડીઓના સન્માન સમારોહમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે. રાજસ્થાનના કૃષિમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કિરોડીલાલ મીણાએ મંત્રીપદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ડોક્ટર કિરોડીલાલ મીણાએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ પક્ષ દ્વારા આપવામાં આવેલી જવાબદારીને યોગ્ય રીતે નિભાવી નહીં શકે તો રાજીનામું આપી દેશે. મળતા અહેવાલ મુજબ શ્રી મીણાએ અગાઉ ટોચના નેતૃત્વને પત્ર લખીને રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે મંજૂર થતાં તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ સવાઈમાધોપુરથી ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર કિરોડીલાલ મીણાએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે જો ભાજપના ઉમેદવાર દૌસા બેઠક ઉપરથી હારી જશે અને પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેમને સોંપેલી 7 બેઠકો ઉપર ભાજપ હારી જશે તો તેઓ મંત્રીપદ છોડી દેશે. ભાજપે લોકસભા ચૂંટણીમાં દૌસા બેઠક સહિત કરોલી, ધોલપુર, ટોંક, સવાઈમાધોપુર અને ભરતપુર બેઠક ઉપર હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં 5 વિધાનસભા બેઠકો ઝુંઝુનુ, ખીનવસર, દૌસા, દેવલી, ઉનિયારા અને 84 ઉપર ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાશે. આજે બ્રિટનમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં કરોડો મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય સમય પ્રમાણે આજે બપોરે 12:30 વાગે શરૂ થયેલું મતદાન આવતીકાલે વહેલી સવારે 3:30 વાગ્યા સુધી ચાલશે. મતદાન પૂર્ણ થયા પછી તરત જ મતગણતરી શરૂ થશે, જેમાં દેશના આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે નક્કી થશે. મે મહિનામાં પ્રધાનમંત્રી ઋષિ સુનકે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે અચાનક સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. 14 વર્ષથી સત્તા ઉપર રહેલી કન્ઝર્વેટીવ પાર્ટી માટે સત્તા ટકાવી રાખવી મુશ્કેલ હોવાનું કહેવાય છે. ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા પ્રધાનમંત્રી સુનકની કન્ઝર્વેટીવ પાર્ટી અને તેમના વિરોધી લેબર પાર્ટીના સર કિયર વચ્ચે છે. મતદારોને આકર્ષવા બંને પક્ષોએ તીવ્ર પ્રચાર કર્યો છે. રાજકીય નિષ્ણાતોએ આ ચૂંટણીને ઐતિહાસિક ગણાવીને લેબર પાર્ટીના વિજયની સંભાવના વ્યક્ત કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાઈ રહેલી શાંઘાઈ સહકાર સંગઠન SCOની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. બેઠક દરમિયાન છેલ્લા 2 દાયકામાં સંગઠનની પ્રવૃત્તિઓની સમીક્ષા કરાશે. રાજ્ય અને બહુપક્ષીય સહકારની સંભાવનાઓ વિશે તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની શક્યતા છે. ભારતે SCOના તેના પ્રમુખપદ હેઠળ ગયા વર્ષે 4 જુલાઈએ વર્ચ્યુઅલ માધ્યમથી 23મી બેઠકનું આયોજન કર્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે અસ્તાનામાં ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરીને સરહદી વિસ્તારોના પ્રશ્નોના વહેલા ઉકેલ અંગે ચર્ચા કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા LSAનું સન્માન કરવું અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેમણે પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત ભારત ચીન દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારશે તેમ જણાવ્યું હતું. બંને પક્ષો રાજદ્વારી અને લશ્કરી માધ્યમો દ્વારા બમણા પ્રયત્નો કરવા સંમત થયા હતા. જાણીતા અર્થશાસ્ત્રી અને નીતિ નિર્માતા શ્રી NK સિંહે ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું હોવાનું કહ્યું છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં પ્રતિષ્ઠિત ઓનરરી ફેલોશીપથી સન્માનિત કરાયા બાદ સંબોધન કરતા તેમણે આમ જણાવ્યું હતું. તેમણે સ્વતંત્રતાની શતાબ્દી વર્ષગાંઠના સમયે દેશના ગૌરવશાળી ઇતિહાસ અને ઉચ્ચ વૃદ્ધિની અર્થવ્યવસ્થા તરીકેની તેની શોધનો ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ AIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. ભારતમાં ગરીબીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હોવાનો થિંક ટેન્ક NCAERએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે. NCAERના સર્વે મુજબ વર્ષ 2011-12 થી લઈ અત્યાર સુધીમાં ગરીબીનો દર 21% ઘટીને 8.5% થયો છે. સર્વેમાં કહેવાયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ 24.8% ઘટીને 8.6%, જ્યારે શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ 13.4% ઘટીને 8.4% થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદનો બોધપાઠ કરોડો લોકોને શક્તિ પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું કે વિવેકાનંદની બુદ્ધિમત્તા અને જ્ઞાનની સતત શોધ બહુ પ્રેરક છે. શ્રી મોદીએ સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજના નિર્માણનું સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો. હિમાચલ પ્રદેશમાં ગઈકાલે ભારે વરસાદના કારણે રાજ્યના અનેક ભાગમાં ભેખડ ધસી પડી હતી, જેના કારણે 115 માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. કેટલીક જગ્યાએ ભેખડ ધસી પડવાના કારણે પરિવહન નિગમની અનેક બસ પણ ફસાઈ છે. ઉપરાંત 212 ટ્રાન્સફોર્મર બગડી જતા અનેક વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. લોકનિર્માણ વિભાગના અધિકારીએ જણાવ્યું કે ભેખડના કાટમાળને હટાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને બપોર બાદ મોટાભાગના રસ્તાઓ ઉપર અવરજવર શરૂ થવાની શક્યતા છે. નીતિ આયોગે આજથી 3 મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશ અંતર્ગત નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં 6 મુખ્ય સૂચકાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. આ સૂચકાંકોમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ અને રોજગાર સામેલ છે. 30 ઓક્ટોબર સુધી ચાલનારા અભિયાન અંતર્ગત 112 જિલ્લાઓ તેમજ 500 બ્લોકમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. ઝુંબેશ અંતર્ગત નીતિ આયોગ કેટલાક કાર્યોની યાદી જિલ્લાઓ અને બ્લોકમાં ઉપલબ્ધ કરાવશે, જેને જે તે જિલ્લામાં અમલી બનાવાશે. આ ઉપરાંત ઝુંબેશને ઝડપી બનાવવા તેમજ લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નિયમિત રૂપે લોકસંપર્કનું આયોજન કરાશે. હમાસે જણાવ્યું છે કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ સાથેના યુદ્ધનો અંત લાવવા માટે તેણે કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓનો સંપર્ક કર્યો છે. એક નિવેદનમાં હમાસે જણાવ્યું છે કે પેલેસ્ટાઇની નાગરિકો પોતાના પરના આક્રમણને અટકાવવા તેમણે મધ્યસ્થીઓ સાથે કેટલાક વિચારોની આપલે કરી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમને હમાસની પ્રતિક્રિયા મધ્યસ્થીઓ દ્વારા મળી છે. તેમણે જણાવ્યું કે ઇઝરાયેલ હમાસની પ્રતિક્રિયાનો અભ્યાસ કરશે અને તેનો જવાબ આપશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે અમેરિકન પ્રમુખ જો બાઇડેન પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન પિયરેએ ગઈકાલે જણાવ્યું હતું કે પ્રમુખ બાઇડેન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઝુકાવી રહ્યા છે. અગાઉ ચૂંટણી ડિબેટમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડબળા દેખાવના પગલે જો બાઇડેન ઉપર ઉમેદવારી ન કરવા દબાણ વધ્યું હતું. માધ્યમોના અહેવાલ પ્રમાણે બાઇડેન ગઈકાલે ડેમોક્રેટિક પક્ષના ગવર્નરોના એક જૂથને પણ મળ્યા હતા. સરકારે જણાવ્યું છે કે સ્માર્ટ સિટી મિશન હેઠળ 100 શહેરોએ તેના કુલ વિકાસ પ્રોજેક્ટમાંથી 90% કાર્ય પૂર્ણ કર્યા છે, જેનું મૂલ્ય 1,44,000 કરોડ રૂપિયા થાય છે. શહેરોને પ્રોત્સાહન આપવા વર્ષ 2015માં આ મિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ સોલ્યુશન દ્વારા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છ અને સાતત્યપૂર્ણ વાતાવરણ પૂરા પાડવામાં આવે છે અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે છે. સ્વદેશ પરત ફરેલી T20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત આજે મુંબઈમાં વિજય પરેડ. રાજસ્થાનના ગ્રામીણ અને કૃષિ વિકાસ મંત્રી કિરોડીલાલ મીણાએ રાજીનામું આપ્યું. આજે બ્રિટનની સંસદીય ચૂંટણી, પ્રધાનમંત્રી ઋષિ સુનકના ભાવિનો નિર્ણય થશે. ભારતમાં ગરીબીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો થિંક ટેન્ક NCAERનો દાવો અને નીતિ આયોગ આજથી 3 મહિનાનું સંપૂર્ણતા અભિયાન શરૂ કરશે.